રાજકોટમાં તારીખ 26/12/81 નિયમસાર નિર્મોઢના બોલ ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
પરમ ધર્મો કે આધારભૂત નીચ પરમ તત્વ કો જાનને મે સમર્થ આત્મા સંપન્ન આત્મા હૈ. આત્મા આત્મા કો જાને એસા આત્મા કા મૂળ નિશ્ચય ને છે. સ્વભાવ નિશ્ચય કી બાત કિયા, નિશ્ચય શબ્દ પહેલા લગાયા. નિશ્ચય નહીં છે, નિશ્ચય નહીં છે. આત્મા કા જો સ્વભાવ હૈ અંદર શક્તિરૂપ સ્વભાવ હૈ, વો શક્તિરૂપ સ્વભાવ મેં એસી શક્તિ હૈ કે અપને કો જાને. નિશ્ચય નહીં છે એસા આત્મા કા સહજ સ્વભાવ. એથી તો દ્રષ્ટિ કા વિષય કી નિશ્ચય કી બાત બતા દીયા. અભી આગે વ્યવહાર કી બાત બતા દે. અથવા સાદી અનંત શરૂઆત તો કેવલ જ્ઞાન કી હોતી હૈ, અનંત કાળ કેવલ જ્ઞાન રહેતા હૈ. સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાલે શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં છે. તીન કાલ ઓર તીન લોક કે સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયો કો એક સમય મેં જાનને મેં સમર્થ સકલ વિમલ કેવલ જ્ઞાન રૂપ સે અવસ્થિત હોને સે આત્મા નિર્મુટ હૈ. વિકાળી સ્વભાવ ભી નિર્મુટ હૈ. વિકાળી સ્વભાવ કા આશ્રય જો કેવલ જ્ઞાન પ્રગટ હોયા વો ભી નિર્મુટ હૈ. નિશ્ચય ને સે તો સામર્થ અપને કો જાનને કા હૈ. અને શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં છે. કેવળ જ્ઞાન કે દ્વારા પર પદાર્થને જાણે છે એવું એનું પર્યાયનું પણ સામર્થ છે. એમ નિશ્ચયને વ્યવહાર બે વાર લખી છે. નિશ્ચય વ્યવહાર બે વાર છે
બરાબર.
પેલી નિશ્ચયની લખી બધા બોલમાં એકલા નિશ્ચયની વાત લખી છે. આ બોલમાં નિશ્ચયની વાત બે ઉતર્યા. નિશ્ચયમાં સ્વને જાણવાનું સામર્થ્ય એમ લીધું, વ્યવહારે પરને જાણવાનું સમર્થ છે એમ લીધું. ચલો હવે સવારે ચર્ચા થઈ એમાં કઈ પ્રશ્ન થાય તો કાઢો. આપું છે કિસી તો કાઢો એમ કે પ્રશ્ન હોય તો નિકાલ ખુશ નહીં. પ્રશ્ન કઈ હોય તો પંચાયત દિવસ
નિશ્ચય કરાવે છે. એ નિશ્ચય નહીં છે એટલે પેલો નિર્ણય કરાવે છે.
ચૂંટણી પર. આમાં મોટે ભાગે તો નિશ્ચયની જે લીધી છે ને એ સવિકલ્પ લીધી છે મોટે ભાગે, અને છતાંય ક્યાંક ક્યાંક જે સર્વથાભિન ને સર્વથાભિન એ પણ પહેલેથી તમે જાણી લેજો અનુભવ ચાપેલા એમ એ ક્યાં હોય. મુખ્યપણે મિથ્યા દ્રષ્ટિને વાત સમજાવે છે, કેમ કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. એમ પરમાર્થનો અનુભવની વાત ન લખી, પરમાર્થનો પ્રતિપાદક છે એમ. એટલે મુખ્યપણે મિથ્યા દ્રષ્ટિ માટે વાત કરી છે. અને પહેલાથી એને કહ્યું છે નિશ્ચય ને વ્યવહાર બેનું પરોક્ષ જ્ઞાન પહેલાં તું કરી લેજો એમ આવ્યું છે. એકદમ નજીક નો જીવી દો. એવી રીતે 109-112 માં સમયસાળ માં લીધું કે મિથ્યા તવરત કસાયની જો ચાર પ્રકારના ભાવ પ્રત્યે આશરો છે એ કર્મને કરે છે તો ભલે કરો. તો એ કહે છે કે અભેદ કરીને એક પૂતગલ જ કર્મને કરે છે. આખો જીવ તત્વને અકર્તા પણ એ જુદો તારી છે, એકદમ જુદો તારી એમ અહીંયા એ પ્રકારની શૈલી છે કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે સીધો એમ. પછી પરમાર્થનો પ્રતિપાદક છે એમ ખ્યાલમાં આવ્યું એ પક્ષમાં આવી ગયો, અને સર્વથા જો ભિન્ન માન તો દ્રવ્ય નો નાશ થઈ જશે. એ બે લીટી છે ને એમાં કથનચિત ભિન્ન શબ્દ આવ્યો છે. કથનચિત ભિન્ન આત્મા થી જે સંવર્ધિરાના પરિણામ છે, ભાવના એટલે સંવર્ધિરાના, એ કથનચિત ભિન્ન છે. એ કથનચિત ભિન્ન છે ત્યાં એટલું લીધું. અને કોઈ સર્વથા અભિન્ન માને, સર્વથા અભિન્ન માને તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય એવું લીધું છે. કથનચિત ભિન્ન કહ્યું એટલે સર્વથા ભિન્ન નથી, કથનચિત ભિન્ન છે પરિણામ એમ આવ્યું છે. એમાં સમજી ગયા? હવે ત્યાં જે એ લીધી લાઈન, હવે આમાં શું કહે છે કે પરમાર્થને રત્નત્રયથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો કથનચિત ભિન્ન કહ્યું છે. કથનચિત ભિન્ન છે એ તો વ્યાજબી છે, પણ જો તું સર્વથા માન તો આત્માનો જ નાશ થઈ જશે. કેમ કે આત્મા સમ્યક દર્શનના પરિણામ સિવાય હોઈ શકે જ નહીં, અને સમ્યક દર્શનના પરિણામ જ પરમાર્થને પ્રસિદ્ધ કર્યો. હવે એ પરમાર્થને પ્રસિદ્ધ કરનારા જે સમ્યક દર્શનના પરિણામ એને તું આત્મા થી સર્વથા ભિન્ન માન તો પછી આત્મા ક્યાં રહ્યો એમ લીધે. માટે સર્વથા ભિન્ન માનીશમાં, અને વાત એમ કથનચિત ભિન્ન છે. કથનચિત ભિન્ન છે એટલે સર્વથા ભિન્ન નથી એમ આવી ગયો. અને પછી કહ્યું સર્વથા અભિન્ન નથી, સર્વથા ભિન્ન માન તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થશે. અહીંયા એમ લીધું કે સર્વથા અભિન્ન માનવામાં આવે તો એમ. જો રત્નત્રયના પરિણામને સર્વથા અભિન્ન માનવામાં આવે તો એમ કહ્યું કે સર્વથા અભિન્ન માનવામાં આવે તો દ્રવ્યનો નાશ થાય, પર્યાયનો વ્યય થતા દ્રવ્યનો નાશ થાય અહીંયા એમ લીધું. અહીંયા એમ લીધું કે સર્વથા અભિન્ન માને તો સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ જ રહેશે નહીં, વ્યવહાર જ નહીં, વ્યવહારો નાશ થાય. ધ્રુવો ગઈ તો પછી પર્યાય જુદી ના રહી, એ તો આત્મા થઈ ગયો એમ. સર્વથા વસંતિ અભિન્ન છે બરાબર, પણ સર્વથા અભિન્ન માની સર્વથા જો આત્મા થઈ જાય એ પર્યાય તો પછી જુદું ભેદ દે જ નહીં. મોક્ષ માર્ગ જ નર્યો ને, મોક્ષ માર્ગ નર્યો તો મોક્ષ નું કારણ નર્યું એમ. તો વ્યવહારનો નાશ થશે, અભેદ નો ભેદ એવો જે વ્યવહાર એનો નાશ થશે એમ અહીં લીધો. દ્રવ્યનો નાશ થશે એમ લીધો, અહીંયા મોક્ષ માર્ગ નો નાશ એમ લીધો.
સર્વથા અભિન્ન માનવામાં એક દોષ આવ્યો અને સર્વથા અભિન્ન માનવામાં બીજો દોષ આવ્યો કે મોક્ષ માર્ગ જુદો નહીં.
ખબર છે યથા છે વાજબી પર્યાય તો ભેદ થાય છે સમજાની મોક્ષ થતા, તો આત્માનો નાશ થશે અહીંયા દોષ બતાવ્યો. સમજી ગયા? અમુક છે ને કે અમુક પ્રકારના જીવોની અમુક પ્રકારની ભૂલ થઈ જાય છે. બે ભૂલ વાળા, એક ભૂલ વાળો અહીંયા જુદો ને આ ભૂલ વાળો બીજો. બોલો ભૂલ કરતો તો સર્વથા અભિન, કથનથી ભિન્ન નહીં, સર્વથા અભિન્ન, સર્વથા અભિન્ન છે. દ્રવ્ય ને પર્યાય તો એક વસ્તુ છે. સમજી ગયા? એવો એક પક્ષે ખરો, અત્યારે ત્રણે કાળ હોય,
કરતા બુદ્ધિ પોષાતી,
કરતા બુદ્ધિ પોષાય, કરતા કર્મ ની પ્રવૃત્તિ થઈ ગઈ. અને એમ ન્યાય આપ્યો કે એ પરિણામ નો વ્યય થશે તો દ્રવ્ય નો નાશ થશે, માટે સર્વથા અભિન્ન માનવા. એમ એક સત્તા છે, ઉત્પાદિત ઉત્પન્ન સત્તા એક સત્તા, રેપ્રિયા એક સત્તા, કટકા ન કરવા. એમ
દ્વાદોષ ઉત્પન્ન
થાય. હા, સર્વથા અભિન્માન તો દ્રઢ નાશ થાય. એ 324 માં કહ્યું. અહીંયા જો સર્વથા અભિન્માન તું તો મોક્ષ માર્ગ રહેતો નથી, વ્યવહારનો નાશ થશે. હા, નિશ્ચય નો નાશ અને આ વ્યવહારનો નાશ.
સર્વથા અભિન્માનમાં દ્રવ્ય ને પર્યાયનો નાશ અભિપ્રાયમાં
આવી જાય. એટલે જ્ઞાન પ્રધાન કથન જયારે ચાલતું હોય ત્યારે સર્વથા નહીં પણ કથન છે. અને ક્યાંક સર્વથા આવે તો સમજી લેવું કે દ્રષ્ટિ પ્રધાન. સર્વથા આવે છે ખરું, પણ દ્રષ્ટિ પ્રધાન. આ 324 કાથા રાખતો ચાલી ત્યારે આ કથન ચિત ભીન માં શબ્દ લીખો હતો, લીખો છે કથન ચિત ભીન. સમજાવ સર્વથા થી તમારી જરા નથી. ચંદુભાઈ દલીલ કરી વ્યાખ્યાન નહીં સર્વથા થી. એટલે એનું કારણ છે કે કેનાર નો જે અભિપ્રાય છે એનું નામ નહીં છે, એનું નામ નહીં છે. કેનાર નો અભિપ્રાય ચાલતો તપ ન કરે, પોતે સમજી લેવું જોઈએ કે અત્યારે દ્રષ્ટિભ્રહણ કરતી વાત છે. દ્રષ્ટિ અપાવી છે, કેમ કે અજ્ઞાની જીવને દ્રષ્ટિ તો છે નહીં, અને જરા જીવ મૂકે તો એટલું જોઈએ. જોવાના પક્ષવાળા તો એટલી જોઈએ, એટલી જ વાત જરાક જરાક જ. માટે સર્વથા પ્રિયાતિક ન્યાય બંધ કરી એનું કારણ એ કહ્યું કે જરાક હું ઉગાડી રાખે એનું કઈ તો થઈ રહ્યું. પ્રસંગી ખુલી રાખ તો થઈ રહ્યું, તો આખી ઉગાડી રાખે પ્રિયાતિક ન્યાય ઉઘડે જ નહીં. જીનાગમ બહુ ગંભીર અને રહસ્યવાળી વાત છે. દ્રવ્યાનો યોગ સૂક્ષ્મ અને ગંભીર છે. દ્રવ્યાનો યોગ સૂક્ષ્મ અને ગંભીર છે. હવે જો 324 કાથા વાંચી લીધી હોય અને આ વાંચે એટલે એને સમજાય જ નહીં. 324 કાથા સાચી છે ને આ સાચી છે, કઈ ભાવલંગી સંત છે શું અપેક્ષા સમજી લે ને. એનાનો અભિપ્રાય જોવો જોઈએ.
આ નિર્ણય સર્વિકલ દશામાં અનુભવ પહેલા કરવો જોઈએ
એમ કે છે કે તમે બે રીતે પરોક્ષ જ્ઞાનમાં નિશ્ચયને વ્યવહારનું જેવું સ્વરૂપ છે એવું તમે ખ્યાલમાં લ્યો. તમે સર્વથા એકાંતમાં કહેલો જાઓ તો મિથ્યા એકાંત થઈ જશે. સમ્યક એકાંત કરવા ગયા સમ્યક એકાંત થાય, મિથ્યા એકાંત. એટલે બે વાત કરીને તમે આ પહેલેથી પરોક્ષ જ્ઞાનમાં તમને અનુભવ થવા પહેલા પણ આ વિચારજો કે આવું એક સ્વરૂપ છે પર્યાય, સર્વથા ભિન્ન કે સર્વથા ભિન્ન નથી. એમ અનુભવ થવા પહેલા જ બધું ચોખ્ખું કરવાનું જરૂર છે. અનુભવ થયા પછી તો ક્યાં પ્રશ્ન છે અને ક્યાં કોઈ નથી કરવાની જરૂર છે. પછી બધા પડખા વધારે સ્પષ્ટ કરવા માટે સ્વાધ્યાય કરે સમય દ્રષ્ટિ, એ બરાબર છે. કેમ કે સમય દ્રષ્ટિ થયા પછી જ્ઞાન નો ઉઘાડ ક્રમે ક્રમે વધે છે. એક સાથે પડખા પડખા વધારે ચોખા પછી સમય દર્શન માટે કોઈ જરૂર નથી. પછી જ્ઞાન ના અડખા પડખા વધારે ખુલે છે. બોલો, જેને પ્રશ્ન કરવો એને છૂટશે. ઉપનય કા અર્થ વ્યવહાર નહીં. निश्चय नहीं की साथ में रहने वाली जो व्यवहार नहीं, उसका नाम उपनय. निश्चय
नहीं तो
दृष्टि प्रधान
नहीं है ना. हाँ, दृष्टि
प्रधान. ज्ञान प्रधान नहीं लिया तो भी जो जो निश्चय नहीं कहा ने, निश्चय नहीं कहा तो वो ज्ञान की पर्याय. वो ज्ञान की पर्याय का विषय त्रिकाली द्रव्य. याद न लगा तो निश्चयाभास को नहीं आएगा. ये પોતાની સિદ્ધિ કરવા માટે શાસ્ત્ર જવું જોઈએ. આત્માનો અનુભવ થતા ત્યાગવાદ અને કાંસન થઈ જાય. જ્ઞાન સમજ્ઞાન શું એ બધા ધર્મોને જેમ છે જાણે છે. મેં તો કહ્યું ને સર્વથાભિન ને સર્વથાભિન ન માને, એ બધું જ્ઞાનના પડખા ચોખા કરાવ્યા. અને ખુબી છે કે અનુભવ પહેલા આટલું પરોક્ષ જ્ઞાનમાં નક્કી કરી લેજો. બોલો, એટલે જ્ઞાન પણ ચોખ્ખું કરાવ્યું, ચોખ્ખો પેલો આપી. બે વિષય હારે હારે આપતા દ્રષ્ટિ નો
વિષય. પેલો દ્રષ્ટિ નો વિષય ચોખ્ખો આપ્યો,
ચોખ્ખો
પછી જ્ઞાન નું પડતું.
પેલા એમાં જોયું
તમે જે કામ પૂર્વક તમે તેને કામ
થાય, એને કામ થાય. બાકી છે વ્યવહાર પરમાર્થો પ્રતિપાદક. અહીંયા કે છે કે નિશ્ચય નહીં પરમાર્થો
પ્રતિપાદક. ઇસમે ઓર ઉડાન કા મરમ ખુલાસા કરો, મહેરબાની કરતા.
વાહ, વ્યવહાર નહીં કે પરમાર્થ પ્રતિપાદક કયો, કે જ્ઞાન છે આત્મા, દર્શન છે આત્મા, ઉપયોગ છે આત્મા, લક્ષણ છે આત્માનું, ઉપયોગ લક્ષણ આત્માનું છે. લક્ષણ લક્ષણ ભેદ કરીને સમજાવે છે ને, સ્વભાવ અને સ્વભાવવાનો ભેદ કરીને સમજાવે છે. અથવા તો પરમ પારનામિક કે આત્માનું લક્ષણ છે. તો હવે જીવ ત્યાં અટકી જાય છે, વાં સુધી પહોંચતો નથી. આત્માનું લક્ષણ ઉપયોગ છે તો ખરું કે નહીં? હા ભાઈ, છે લક્ષણ. ના થોડી થોડા મારા છે લક્ષણ. જ્ઞાનની પર્યાયમાં સફળ પ્રકાર કઈ ધર્મ છે કે નહીં? એટલે મારું કેવું એ છે કે વ્યવહાર માટકી જાય છે, નિશ્ચય સુધી પહોંચતો નથી. એનો ઈરાદો તો નિશ્ચય ના પહોંચાડવાનો છે, આચાર્ય ભગવાન છે.
બરાબર,
વ્યવહાર પરમાર્થ પ્રતિપાદક છે, પણ ઓલો વ્યવહાર માં થઈ ગયો. બિલાડીને જોઈને કે જો આ ચટાપાટા હોય ને વાઘ છે, તો એ બિલાડીને વાઘ માનવા મળ્યો એમ. પર્યાય ની વાત કરી તો પર્યાય ને જાતમાં માનવા મળ્યો, લક્ષણ ને જાતમાં માનવા મળ્યો, ગુણ ને જાતમાં માનવા મળ્યો એમ. એટલે અહીંયા સીધું સીધું દ્રવ્ય સ્વભાવ જ કે ભેદ પાડીને ભેદને ઓળંગીને અભેદમાં જવું એમ નહીં. એક આવતો જ નથી આમાં કઈ વચ્ચે સીધો અભેદ આવે છે. કેટલી આમાં વિશેષતા અને મને દેખાય છે, મને ઘણા તરીકે ખ્યાલ આવે છે કે આ જે વ્યવહાર થી સમજાવે છે વ્યવહાર માંથી ઉપયોગ લક્ષણ તો છે ને,
અને
ઉપયોગ થી બંધ ક્યાં થાય છે? હવે ઉપયોગ થી રહીત ઉપયોગ ખ્યાલ બનાવ્યો, ઉપયોગ થી રહીત ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ છે, સહજ ઉપયોગ છે, એ ખ્યાલ બનાવ્યો. અને ઉપયોગ લક્ષણ કે આપણાથી નાઈ ને પડે કે બરાબર છે, લક્ષણ છે, જ્ઞાન થી બંધ થતો નથી, બરાબર છે, પણ બંધ થાય કે ન થાય એવો જ નાયક છે, એ તો યાદ જ નથી આવું. જ્ઞાન થી બંધ થતો નથી, જ્ઞાન થી બંધ થતો નથી, એટલે ભેદ માં રોકાઈ ગયો. એટલે આની થોડીક વિશેષતા આ છે, પણ એમ છે ને કે એ વિશેષતા છે, વાત વિશેષતા ની છે, પણ ઓલું સાચું રાખીને ઓલું ખોટું નહીં,
ઉપરાંત
એવું તો અપ્રતિભૂત આખા જગત ને સમજાવવું છે. અહીંયા તો જરા તૈયાર થયેલો જીવ આવ્યો છે એને કહે, બરાબર. અને આ એ સમયસર ની ત્રણ ગાથા નો અનુવાદ છે, 11, 12, 143 એનું જ અનુવાદ છે. હા, એનું જ અનુવાદ છે, મૂળ ગાથા છે કુંકુંદ ભગવાન, એના ઉપર ની અધિકાર.
આપણે કેથી ખેલાયા હતા
એ વિચાર તો ચાલતા હોય ને, જો બાદ જો આત્મા વ્યક્તિ જીતી જીતી આવો ચાલતા હોય. બારમી કથા આમાં શું, આમાં બારમી કથા આવી ગઈ કે વ્યવહાર ભણેલો પ્રતિમાન છે ને, એટલે કે આ વ્યવહારની નો વિષય છે, નિત્ય જતો પરિણામ વ્યવહારની નો વિષય. પ્રમાણ જ્ઞાન માં શું ભાવ લીધો તો એ ક્રિયા કરવામાં નિષેધ કરતો નથી, પ્રમાણ જ્ઞાન માટે નિશ્ચય નહીં નિષેધ કરે છે, માટે નિશ્ચય નહીં પૂજ્ય છે, એ રોકી રાખે છે. સુભાવ ની ક્રિયા વિકલ્પ ની ક્રિયા ને રોકવા ની તાકાત એની છે, પ્રમાણ માં તાકાત છે. હા, ઘણા આગમ ને અધ્યાત્મ બે વાર છે, બારમી ગાથા માં અધ્યાત્મ નો અને આગમ બે વાર છે. અધ્યાત્મ નો વ્યવહાર છે, આપણે નિશ્ચય વ્યવહાર ની વાત કરી છે, નિશ્ચય ની વાત તો પરમાર્થ સ્વીકાર કરી લીધું, અને એના શરીર નિશ્ચય જતનો શરીર ના પરિણામ પ્રગટ થયા એ વ્યવહાર લીધું. એ વ્યવહાર કથન થી ભિન્ન અભિન્ન છે, પરિણામ વ્યવહાર કેમ કે ભેદ છે માટે વ્યવહાર, પણ જો અભેદ કરો તો વ્યવહાર નથી, એ આત્મા છે, અને અભેદ કરીને પછી ભેદ માં જાવ તો વ્યવહાર છે, પેલો વ્યવહાર નો અભેદ કર્યા પછી ભેદ કરો તો વ્યવહાર કહેવાય. પ્રગટ કરાવો પેલા અભેદ થી આત્મા પણ જાણો, અને પછી એનો ભેદ કરો તો એ વ્યવહાર કહેવાય, અને એ વ્યવહાર કથન થી ભિન્ન કથન થી બધું
અભિન્ન થાય તો કથન થી ભિન્ન ભિન્ન લાગુ.
હા, પણ જે અભિનંદન ન થાય પરિણામ દ્રવ્ય ની સાથે તો એ વ્યવહાર જ નથી, પણ વ્યવહાર ઉત્પન્ન જ થયો નથી.
અભેદ જ્ઞેય નો પણ ભેદ પાડવો તે ખરેખર અનુભવ માં અંતરાય છે,
અંતરાય છે. જ્ઞેય માં પણ ભેદ નથી ને ધ્યેય માં ભેદ, ધ્યેયમાં ગુણગુણીનો ભેદ આવે નહીં અને જ્ઞેયમાં દ્વેપ્રિયનો ભેદ દેખાતો નહીં. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય. ભેદ છે ખરા, ત્રણ ધર્મ ત્રણ રૂપે છે. જ્ઞાન કરતા ને કરતા પણ એ જાણે છે, કર્મ ને કર્મ પણ એ જાણે છે, જ્ઞાન ક્રિયા ને ક્રિયા પણ એ જાણે છે. જાણે છે પણ એને ભેદ કરતો નથી. અનન્ય કરતા કર્મ નો કથનચિત અભિન્ન કથનચિત તાદાત્મા દ્રષ્ટિ ને દ્રષ્ટિ વિષય એક જ છે. શુદ્ધ નય અને શુદ્ધ નય નો વિષય એક આત્મા છે. અનુભૂતિ કહો કે આત્મા કહો એ કઈ વાત નથી. અભેદ કરીને કહ્યું, અભેદ નહીં, અભેદ નહીં આત્મા છે, ભેદ નહીં પરિણામ છે. ભેદ નહીં કરો તો વ્યવહાર થઈ ગયો, અભેદ નહીં તો નિશ્ચય છે. ઓલો નિશ્ચય ને એકા બીજો નિશ્ચય, બે નિશ્ચય છે. એક દ્રષ્ટિ બધા નિશ્ચય ને જ્ઞાન બધા નિશ્ચય.
દોનોં
તો નિશ્ચય હોતા હૈ તભી અનુભવ હોતા હૈ, એક નિશ્ચય મેં અનુભવ નહીં હોતા હૈ.
કહીએ તો વધારે સારું કે જ્ઞેય નો નિશ્ચય
જ્ઞાન નું વિચારતો નથી કે જ્ઞાન ના પડખે થી વિચારવું લાય જો તો કરો શું છે આમાં તો કથનથી જન ને કથનથી કઠિન ખ્યાલ માં આવી જાય. કથનથી કઠિન ખ્યાલ માં લઈએ પૂજ્યતમ તો પરમાત્મા છે. આ વિષય જે દ્રષ્ટિનો દ્રષ્ટિની સાથે જ્ઞેય નો વિષય મેળવણ છે. થોડા પામે છે એનું કારણ આ છે કે આ પડકાર નક્કી કરવા જાય તો જાણે આમાં વાંધો આવશે, આ પડકાર નક્કી કરવા જાય તો જાણે દ્રષ્ટિ નો વિષય એ જ હશે. પણ સર્વથા અભિન્ન ક્યાં કે છે, કથન થી અભિન્ન કે છે. સર્વથા અભિન્ન જો હોય તો દ્રષ્ટિ ને વિષય નાશ થઈ ગયો. સર્વથા અભિન્ન જો છે તો પર્યાય ના ક્ષેત્ર નાશ થયો. સર્વથા અભિન્ન તો છે નહીં, કથન થી અભિન્ન છે, કથન થી ભિન્ન છે, એમાં તને વાંધો હું આવ્યો.
જ્ઞાને પોતાનો વિષય સુરક્ષિત રાખે છે, દ્રષ્ટિ નો વિષય સુરક્ષિત રાખે છે.
એટલે દ્રષ્ટિના વિષય પૂર્વક જ નહીં થાય. કોઈ એમ કેતું હોય કે દ્રષ્ટિનો વિષય પછી આવશે નંબર બે માં અને પેલો નંબર આ છે તો ખોટો છે. આવ ખોટો છે, એની શ્રદ્ધા જ ખોટી છે, એનું અભેદ પણ ખોટું છે.
બે ઉડે છે,
બે ઉડે છે. એને જ્ઞાને ખોટું થાય, દ્રષ્ટિ ખોટી થાય. કોને દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રાખીને જ કરે તો ઓલું ખાતું ના હતું એમ છે. પરિણામ એને ખેંચે છે. શ્રદ્ધા બહુ બળવાન છે, કારણ કે શ્રદ્ધા છે ને એ નિર્વિકલ્પ તત્વ છે. જેમ શિકારી દ્રવી નિર્વિકલ્પ તત્વ છે એમ શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ તત્વ છે. અત્યારે ભગવાન ચોખ્ખો પાઠ અનાદિ મિથ્યા દ્રષ્ટિજી દર્શન મો નો ક્ષય કેમ થાય એનો પાઠ છે. દર્શન મૌલિકો શબ્દ ચોખ્ખું કર્યું બહુ. અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને નિર્ણય કરણલબ્ધિ ના પરિણામ દ્રષ્ટિનો વિષય અને પછી ધ્યેયપૂર્વક જ્ઞેય કેમ થાય અને ત્યારે મોક્ષય કેમ થયો આખો પાઠ છે. એક જ ગાથામાં, એક ગાથામાં ધ્યેયપૂર્વક જ્ઞેય છે, એમ છઠ્ઠી ગાથામાં ધ્યેયપૂર્વક જ્ઞેય છે. એ સરખી છે. 80 નંબર ની ગાથા ને 6 ગાથા કઈ કરે ત્રિકાળી દ્રવ્ય ને મન વડે કળી ગયા છે, આવ્યું કે નહીં? ત્રિકાળી દ્રવ્ય તો આવી ગયું અને પછી એ ધ્યેય તો આવી ગયું, પછી અનુભવ થાય ત્યારે જ્ઞેય કેમ થાય છે કે ચેતન ને અને ચૈતન્ય અંદર ચિત્ત વિવર્તન ને ચૈતન્ય અંતરલીન કરે છે એટલે અભેદ કરે છે. એ બીજો પારો આવ્યો આનો, કરતા કર્મ પણ કયો કે એને અભેદ કરે છે, કયો એક જ વાત છે. અને પેલું હું એવું કે ત્રિકાળી દ્રવ્ય છે એ તો મૂળ ચીજ છે, એનો પેલો પારો છે શુદ્ધાત્મા રમત પ્રમતી રહી. શબ્દ ને નહી પણ વાક્ય ને લેવું, બે નું વાક્ય સરખાય. શબ્દ તો ફેરફાર હોય. ગમે ત્યાં દ્રષ્ટિનો વિષય મૂકે, સુધરેનો વિષય, તો ક્યાંક બંને મોક્ષથી રહીત, ક્યાંક પરમત્વ પરમથી રહીત, ગુણસ્થાનથી રહીત, એ ક્યાંક ક્યાંક શબ્દો જુદા હોય પણ એનું જે વાચ્ય છે એક જ હોય, એમ શબ્દો જુદા જુદા હોય. ક્યાંક કે ભાવ કર્મ દરો કર્મ નો કર્મ થી એમ કે તો એ વાચ્ય તો એક જ આવ્યું એમ. આવી ગયો ત્રિકાલ બસ. અને પછી આના જ્ઞેય પ્રધાન કથનમાં ઉત્પાદિત ધ્રુવ્યમ સત્કીએ ગુણ પર્યાય ધ્રુવ્યમ એવું જ્ઞાન થવું જ જોઈએ. આગમ ખોટું ઠરે છે, અધ્યાત્મની સાથે આગમનું જ્ઞાન આવવું જોઈએ. આગમ છે એ જ્ઞેય પ્રધાન છે, અધ્યાત્મ શાસ્ત્ર છે ધ્યેય પ્રધાન. તો અનુભવના કાળે ઉત્પાદિત ધ્રુવ્યમ સત્યનું જ્ઞાન થયું ને એ આગમ આવી ગયું. આખું આગમ પ્રવૃત્તિસાર આખું આવી ગયું. આગમની શૈલી વસ્તુની સિદ્ધિ કરે છે ને અહીંયા આત્માની સિદ્ધિ કરે છે. ભાઈ એમ કહ્યું કે જ્ઞેય અધિકાર પૂરો થયો એમ કહો કે સમ્યક દર્શન અધિકાર પૂરો થયો બોલો. હવે જ્ઞેયમાં તો દ્રવ્ય ગુણ પર્યત્ણે આવી ગયા, તો સમ્યક દર્શન અધિકાર કેમ? કે સમ્યક દર્શન ના કાળે આવું થાય છે એનું ફળ આવ્યું, માટે સમ્યક દર્શન નથી, આમાં જ સમ્યક દર્શન થાય એમ કહે છે. આના વિના સમ્યક દર્શન નહીં થાય, અધૂરું રહી જશે. હા,
કમાલ
કમાલ જ છે ભાઈ,
એવી વાત છે. કમાલ છે
આ બુદ્ધિમાં ઉતરવું કઠણ છે, ઘડીકમાં જીવને ઉતરે નહીં. પક્ષ છે ને કા વ્યવહારનો, કા નિશ્ચયનો અને કા પ્રમાણનો, ત્રણમાંથી કોઈ પણ પક્ષ છે ત્યાં સુધી આની સંધિ નહીં મળે. આ સંધિ છે, યાદ વાત સાથે સુસંગત એવી જે દ્રષ્ટિ એમ
આત્મા પ્રાપ્ત થાય છે.
પણ સમ્યક દર્શન નો વિષય આત્મા આવ્યો, પણ આત્મા પરિણમે જ નહીં તો સમ્યક દર્શન ક્યાંથી થાય? અને પરિણમે ત્યારે અભિન્ન થઈ જાય છે, એ આત્મા થાય છે, પર્યાય રહેતી નથી. ઉપચાર નહીં અનુપચાર, સાચો આત્મા જ્ઞાન પ્રધાન. હા નહીં છે બરાબર.
એમાં ભેદ પણ વ્યવહાર થઈ ગયો, અનુભવ અનુભવ થી છે જ છો, ભેદ પડે અનુભવ આવતો નથી.
અપૂર્વ ચીજ હે વિસાગર, યે ચીજ સમજને લીધે વો જો રાકેશ હે ને, રાકેશ કો બેઠતા નહીં થા. તીન સાલ પહેલે મેં આયા, બહુ સમજાયા, ઉધર ભી આયા થા ખાનગી મેં, ઉસે સામે ઉસને લિખા દલીલ, દલીલ બાજી ભી બહુ મેરે પાસ સાથે આઈ, કાગજ પર લિખ કર આયા, નહીં સમજ મેં આયા, સમજે પછી સમજી બરાબર છે. આ દેહ પુરુષ નહીં થાય છે બેસતું નથી, બાદ મેં હું એસી ગાથા બી એને વંચાવી હતી સંસ્કૃતમાં, રાકેશ વાંચો શું છે.
મિથ્યા દ્રષ્ટિના દ્રવ્ય ગુણ ને પર્યાય ને અભિન્ન પડે દેખે છે,
જ્યારે તમે જીવ દ્રવ્ય થી વાત કરો તો જીવ દ્રવ્યમાં બધો સમાવેશ આવી ગયો. જીવ દ્રવ્યને જુએ છે, જીવ દ્રવ્યને જુએ છે અરિયંત ભગવાન કેવળ જ્ઞાન વડે, જીવ દ્રવ્યને જુએ છે તો અનાદિ અનંત પર્યાય સહિત નું દ્રવ્ય જુએ છે. એમાંથી કોઈ પણ પર્યાય બાદ કરે, બાદ કરે તો દ્રવ્ય અખંડિત થઈ જાય છે, દ્રવ્ય અખંડિત રહેતું નથી. અખંડિત એટલે આ અભેદ નહીં થયો, દ્રવ્ય પ્રમાણ નું દ્રવ્ય, એમાં કોઈ પર્યાય બાદ ન કરે.
એનું
જેમ છે સ્વરૂપ એમ તો જાણે ને, જો શુદ્ધ જ્ઞાની જાણે તો કેવડી ન જાણે, કેવળી શુદ્ધ જ્ઞાન ના શુદ્ધ જ્ઞાન ને જાણે તો શુદ્ધ જ્ઞાન નો જે વિષય છે એને ન જાણે કેવળી, કેવળી ભગવાન બે નહીં ના વિષયને જાણે છે એમ લીધું, પણ નહીં પક્ષ જ્ઞાન કરતા નથી. કેવળી 143 માં છે, જીવ દ્રવ્ય ને જયારે ઈ છે, છ દ્રવ્ય ની સ્થિતિ એની વાણીમાં છ દ્રવ્ય ની વાત આવે ત્યારે જીવ દ્રવ્યમાં શુદ્ધાશુદ્ધ પ્રિય નો પિંડ તે દ્રવ્ય છે એમ જ આવે. પછી જયારે નહીં ની વાત આવે હે ઉપાધ્યાય ની, ત્યારે પર્યાય માત્ર થી પિંડ એ સામાન્ય છે, એ જીવ ખરો છે, ઓલું સ્વાંગ છે, એની વાણીમાં આવે, આ બધું એની વાણીમાં આવ્યું છે. પછી જે ગુરુદેવ કહેતા હતા કે કેવડી જે ફટિક મણિસ્તુત છે એમ નિર્મળ જુએ છે, સમજી ગયા, એ સામાન્ય ની વાત છે, સામાન્ય વિશેષ આત્મક આખા આત્મા ની વાત નથી, શુદ્ધ નહીં ના વિષય ભૂત આત્મા ની વાત, એ તો જુએ છે નિર્મળ, નિગોદ માં નિર્મળ જુએ છે, અભવી ના આત્મા ને શુદ્ધ જુએ છે. બોલો ચંપકભાઈ ડગલી કહેતા હતા કે ઘડીક માં ને ઘડીક માં કે કોથા ખાઈ અમારા હાડકા ભાંગી જાય છે, એક વાત કરો ને કે આનંદી માણસ જરા હાડકા ભાંગી જાય છે, ઘડીકમાં ઉત્પાદિત થઈ છે, ઘડીકમાં ઉત્પાદિત રહી વસ્તુ જેવી છે, એકતો બધા પામી ગયા. એકલું જ્ઞાન નું પડખું હોત, એકલું દ્રષ્ટિ નું પડખું હોત, બે પડખા જ ન હોત તો બધા પામે, તો સીધી વાત થઈ ગઈ. રાજકુમારજી ખ્યાલમાં આવ્યા કે નહીં? થોડા પરમાર્થ પ્રતિપાદક છે. કેમ કે જીવ અને જીવ નું લક્ષણ, તમે જીવ માંથી જીવનું લક્ષણ કહ્યું ને, એ તો જીવની પ્રાપ્તિ માટે, પણ એમાં જીવ પ્રાપ્ત નથી, એમાં એનું લક્ષણ હાથમાં આવ્યું. પણ લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચી જાઓ તો પછી જીવાત્મા આવી
જાય.
અભેદ છે, અભેદ છે, પણ તમે ભેદ કર્યો ને, તમારે મૌન રહેવું તો વધુ નતો, મૌન માં અનુભવ થાત. પણ તમે કહ્યું જીવનું લક્ષણ પરિણામિક ભાવ, થઈ રહ્યું મૌન તૂટી ગયું.
મૌન તૂટે તો પ્રાયશ્ચિત લેવું જ પડે.
ભગવાન આત્મા જ મૂંગો છે, એ મૂંગો થાય ત્યારે અનુભવ થાય. બોલ બોલ કરે ને વિકલ્પ ઉત્પન્ન કરે, એમાં ક્યાં અનુભવ છે? આ તો ઓલી ધૂન જરા ચાલે છે ને, એટલે કઈ વ્યવહાર પરમાર્થ પ્રતિપાદક છે, અને નિશ્ચય પરમાર્થ ઈ લાઈન થી તમને મેં જવાબ આપ્યો. બાકી તમારો પ્રશ્ન સાચો હતો, ખોટો નહોતો, પણ એટલો ભેદ પણ કરવા જેવો નથી. એમ તો એ ભેદમાં રોકાઈ જાય, એનું કારણ છે એ અનાદિકાળ થી વ્યવહારનો પક્ષ છે, એટલે ભેદમાં રોકાઈ જાય. ભેદને છોડીને અભેદ સુધી પહોંચી જવું, એમ ભેદ તો અભેદ ને સમજાવવા માટે, અભેદ સુધી પહોંચાડવા માટે, ભેદમાં અટકવા જેવું નથી.
જ્ઞાનમય છું એ તો વાત છે, બરાબર બને.
જ્ઞાનમય તો બરાબર, આત્મા જ્ઞાનમય છે, બસ હું જ્ઞાનમય છું એટલું બસ છે, હું જ્ઞાયક છું એટલું બસ છે, હું જ્ઞાતા છું એ બસ છે. જ્ઞાતા એ ત્રિકાળી દ્રવ્ય છે. જ્ઞાન દર્શન મય ખરા આવે ને, ત્રિકાળી દ્રવ્ય. સમજે નહી એને વ્યવહાર દ્વારા સમજાવાય કે આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાન નો સ્વભાવ આત્માને જાણવું, તે વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવે, બીજો તો કોઈ ઉપાય છે નહીં. અહીંયા કે છે કે સીધો નિશ્ચય નહીં વડે પરમાર્થ ને પ્રતિપાદન કરી દે ને, શું કામ છે વ્યવહારનું છે એ ભાઈ. પહેલું આ વાંચ્યું ત્યારે મને આશ્ચર્ય થયું હતું, આહા, જય નહીં પરમાર્થો પ્રતિભા, બાકી વ્યવહાર પરમાર્થો પ્રતિભા.
ભેદ પાડીને સમજાવું કેટલું ખટકે છે.
હા બસ એમ ખટકે છે. બીજી નહી જ નથી બોલો. હા 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 હા, નિયમ સાર કરતા કે બીજી નહી જ નથી, કઈ નહીં થઈ જવું, એકાંત થઈ જશે, અમને ઈષ્ટ છે. સમય કે કાલ થઈ ગયો. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું છે, બીજું કઈ એમાં ઉપાય નહીં. બધી વાતના ખુલાસાઓ ન મળે તો પોતે મંથન કરીને કાઢવાની ખરી વાત છે. સર્વાંશે પરાધીનતા સારી નથી, મંથન ચાલુ રાખવું છે. કોઈ પણ વાતનો ઉકેલ ના આવતો હોય તો પણ ચાલુ રાખવું આવી જાય. અંદર થી જવા આવે છે એ જુદી જાતનો છે, બહાર થી જવાબ આવે એ ધારણા મારી જાય છે, અને અંદર થી જવાબ આવે છે આત્મા મારી જાય છે.
ચિંતન બરાબર નક્કી થાય છે એટલે આત્મા મારી જાય.
સ્વયં આવ્યો ને ભાવ, કોઈને પૂછ્યું નહીં, ઘોલનમાં ને ઘોલનમાં ભાવ આવી ગયો.
બરાબર. પૂજ્યતર ને પૂજ્યતમ છે એ પૂજ્યતર અભેદ રૂપ અનુભવ છો તે
ચારિત્રના પરિણામ પ્રગટ થયા તેને પૂજ્યતર કહ્યું. હવે એ જે વ્યવહાર શબ્દ લખો, વ્યવહાર છે એ પૂજ્યતર લખો, એટલે પર્યાય થી અભેદ આત્મા પૂજ્યતર એમ ના લખો, પણ નિશ્ચય રત્નત્રીના પરિણામ જે વ્યવહારને વિષય ભેદરૂપ એ પૂજ્યતર છે. એ પૂજ્યતર એટલા માટે છે કે મોક્ષનું કારણ છે, માટે પૂજ્યતર છે. એને પણ પૂજ્યતર કયું, કારણ કે મોક્ષનું કારણ એ થાય છે. ત્રિકાલિદ્રવ્ય મોક્ષનું કારણ થતું નથી, અને આનંદ આવે છે એ એમાં આવે છે. આનંદ જે આવે છે ને એ નિશ્ચય રત્નના પરિણામમાં આવે છે, માટે તેને પૂજ્યતર ત્રણસો 320 માં એ લીધું છે કે ત્રિકાળી દ્રવ્ય મોક્ષનું કારણ નથી, મોક્ષ માર્ગ છે, મોક્ષનું કારણ. ગુરુદેવને આપણે નમન કરતા હતા, નમસ્કાર કરતા હતા, ભક્તિ કરતા હતા વગેરે બહુમાન, એનું કારણ શું છે? ત્રિકાળી દ્રવ્ય તો બધાની પાસે છે, એને રત્ન કરી પ્રગટ થયો માટે. જ્ઞાનીની ભક્તિ કરે છે, અજ્ઞાનીની ભક્તિ કોઈ નથી કરતું. કારણ શું? રત્નત્રીના પરિણામ છે માટે. રત્નત્રીના પરિણામ પૂજ્યતર છે. હવે બહારમાં પૂજ્યતર હોય તો અહીંયા તો પછી પૂજ્યતર હોય ને, એ ન્યાય. નકર ઓમ તો બધા ભગવાન આત્મા જ છે, પર્યાય ને ગૌણ કરો તો બધા ભગવાન આત્મા છે, પણ એ નમસ્કાર ને યોગ નથી. કેમ કે પરિણતિ પ્રગટ નથી થઈ એમ, ગુરુદેવ ને પરિણતિ પ્રગટ થઈ ગઈ માટે એ આપણે પૂજનીક છે. એમ પદ્મરમેષ્ટી પદ્મરમેષ્ટી પૂજનીક છે, એનું કારણ એમ. અને બેને મોક્ષ થઈ ગયો છે, આ ત્રણને મોક્ષ માર્ગમાં છે, માટે વંદન કરવાનો યોગ છે. ભલે એકને દ્રવ્ય મોક્ષ ને એકને ભાવ મોક્ષ, પર્યંતને ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ થઈ ગયો, પણ મોક્ષ બે ને થઈ ગયો. કેવળ જ્ઞાન બે ને સરખું છે. અને નમોલે સૌ ત્રિકાળવર્તી અરિંતાણ, નમોલે અનંત જીવોને નમસ્કાર કરું છું એમ નહીં, નમો લોયે સૌ ત્રિકાળવર્તી અર્યંતાણ, અર્યંત પરમાત્માને નમસ્કાર કરો. જો કેમ કે એવી દશાને પ્રાપ્ત કરવાનો ઈચ્છક છે, એમ એના જેવું મારે થવું છે, આદર્શ છે. પાંચ મિનિટ બાકી છે, સાત મિનિટ હવા આઠે બંધ કરું. જેમ છે તેમ જાણે છે, કોઈ કેવળી ભગવાન નહી પક્ષ ગણ કરતા નથી, બરાબર. એમ સાધક છે કે જયારે અનુભવ નો કાળ આવે છે ત્યારે એ પણ પક્ષાતિક્રાંત છે, એ કેવળી જેવો છે, કોઈ પણ નય પક્ષને ગ્રહણ કરતા નથી, પણ બે નયોના વિષયને જેમ છે તેમ જાણે છે. એટલે કે નિશ્ચયની નો વિષય ને વ્યવહારની નો વિષય જેમ છે તેમ જાણે છે, દ્રવ્ય પર્યાયને જેમ છે તેમ જાણે છે, કોઈ નય પક્ષ ગ્રહણ કરતા નથી, એમ અનુભવના કાળે બે સરખા છે. અને સાધકજી જ્યારે સવિકલ્પમાં આવે છે ત્યારે એને કોઈ ઉત્સાહ નથી, એને પરને જાણવાનો નિવૃત્તિ ગયો છે, ઉદાસીન છે. આ કેવળી રે સાધક અનુભવના કાળે સરખા. પ્રવચન સારની ચોથી ગાથામાં આવ્યું કે જ્ઞપ્તિની ઉપાધિ નીકળી ગઈ એટલે આત્માના અનુભવના કાળે જ્ઞપ્તિ દ્વારા આત્મા અનુભવમાં આવ્યો, કેવળી ને બે સરખા. બોલો, નયોના સ્વરૂપને જાણે છે એટલે કે વસ્તુ જેમ છે તેમ જાણે છે, ધ્રુવને ધ્રુવ, ઉત્પાદને વ્યય, ઉત્પાદ જેમ છે જાણે છે, દ્રવેન્દ્ર ગુણને ગુણ, પર્યાય ને પર્યાય, ધર્મને ધર્મરૂપ જાણે છે. હા, જાણવું એ સ્વભાવ છે. આત્માને જાણ્યા પછી પરિણામને જાણે છે તો કાંઈ દોષ આવતો નથી, પણ આત્માને જાણવાનું ભૂલીને પરિણામને જાણે તો પરિણામ આત્મબુદ્ધિ થાય નહીં, એ ભૂલ છે. બુદ્ધાની વાત આ છે. પ્રમાણ જ્ઞાન થઈ ગયો, વિતરાગતા પ્રગટ થઈ ગઈ, દ્રેવપ્રિયા બેને જાણે છે. શું એમાં પ્રશ્ન હતો? માલતી પ્રશ્ન કાઢ ને, એમાંથી હોય તો કાઢ. કાય પરમાર્થ મેં ત્રિકાળી દ્રવ્ય સામાન દ્રષ્ટિકા વિષય, શુદ્ધ નૈકા વિષય, શુદ્ધ નૈકા વિષય કહો કે દ્રષ્ટિકા વિષય કહો, એક ઈ બાત. નિશ્ચય નહી પરમાર્થ કા પ્રતિપાદક હૈ, યાને નિશ્ચય નહીં જો જ્ઞાન કી પર્યાય, ઓ પરમાર્થને પ્રતિપાદન કરે છે, એ અભેદને પ્રતિપાદન કરે છે. એમ ભેદ અને ઉપચારને કાઢી અને અભેદ અને અનુપચાર જેવું આત્માનું સ્વરૂપ છે એવું બતાવે છે. બિલકુલ અંતર નહીં, જરી જેટલો ફેર નહીં, જરા પણ ફેર નહીં. શુદ્ધ નહી કા જો વિષય હૈ, શુદ્ધ નહી કા જો વિષય હૈ, દ્રષ્ટિ કા વિષય એક હી હૈ. જેસો પર્યાર્થિક ન્યાયિક બંધ કરીને દ્રવ્યાર્થિક ન્યાયિક ઉઘાડી કે અનુભવ થાય કે ન થાય, હે, તો એ તો જ્ઞાન નો વિષય છે. તો અનુભવ થયો કે નહીં, તો અનુભવ થયો તો પ્રતીતિ આવી કે નહીં, બસ ખલાસ. દ્રવ્યાર્થિકનો વિષય કહો, શુદ્ધનો વિષય કહો કે શ્રદ્ધાનો વિષય કહો, એક જ ચીજ છે, એકલો જ્ઞાયક ભાવ છે, ત્રિકાળી સામાન્ય ધ્રુવ.
હા,
નિશ્ચય નહીં શાતપદ નહીં લગાના, ઇસકા ક્યા કહા કે શાત મેં નહીં જાના, મેં શુદ્ધ હું, મેં કથનચિત શુદ્ધ હું, એસા વિચાર નહીં કરના, સર્વથા શુદ્ધ હૈ, જો નહીં છે કથન હે હું સર્વ થાય એ તો પ્રમાણ જ્ઞાન કરાવવું હોય, પ્રમાણ જ્ઞાન કરાવીને એકને મુખ્ય ને એકને ગૌણ કરવાનું હોય ત્યારે કથન ચિત્ત થી વાત બધું કરે અને ગૌણ કરો અને મુખ્ય કરો. પણ સીધો વિષય હાથમાં આવતો હોય તો પછી આપણી બીજી ક્યાં આવે? હા, મસ્તીમાં ત્રણ લીટી લખાણી છે. એમાં મૂળ વાત એવી લખી છે કે શાદ પદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતો નથી. એ પોઈન્ટ મુદ્દાનો છે. માટે શ્રદ્ધા નો વિષય, શુદ્ધિ નો વિષય, વિષય આપણે વિષય ની વાત ચાલે છે. વિષય એક જ છે, બે ને આશ્રય તો આત્મા જ છે, જ્ઞાન ને અને શ્રદ્ધા ની પ્રિય ને બે ને. ઉપાદેય તત્વ તો એક જ છે, પ્રતીતિ નો વિષય પણ એક જ છે. ઉપાધિ પણ જાણ્યું, એ જ વિષય પ્રતીતિ નો છે. હવે એમ વિચારે કે આપણે શ્રદ્ધાના વિષયથી ઉપડો, શુદ્ધ નહીં થી ઉપડીએ તો ઓલી સાપેક્ષતા આવશે વ્યવહારની. સમજી ગયા? કેમ કે શુદ્ધ નહી થી શુદ્ધાત્મા ને હું કહ્યું કે હું તો જ્ઞાયક છું, પ્રમત અપ્રમત થી રહી. પછી એમાં પ્રશ્ન ક્યાં છે? ઉપાદેય તત્વ માં ક્યાંય ફેર નથી. ચારિત્ર ની પર્યાય ને પણ એ જ વિષય છે આખો, અભેદ સામાન્ય. સુખ ની પર્યાય ને પણ સામાન્ય વિષય થાય છે. બધી પર્યાય ને વિષય તો સામાન્ય માત્ર છે, અવલંબન ભૂત. છે જાતા હે બસ. પર્યાય એ દ્રવી ને જાણ્યું તો પર્યાય પર્યાય ને જાણે કે નહીં એમ પૂછું છું તમને. બોલો, જાણે તો પર્યાય દ્રવ્યને જાણે અને પર્યાય પર્યાયને ન જાણે એમ નો હોય. જાણવાની વિવક્ષામાં, ઉપાધિની વિવક્ષામાં નહીં. ઓલું દ્રવ્યાર્થિક નહીં, એની વિષય તો એક જ છે.
ઉપાધિ તત્વ કહો, દ્રષ્ટિનો વિષય કહો કે જ્ઞાનની સંપૂર્ણતા કહો કે ચારિત્રની,
સમાર્થ.